पद 36 बारे माह संग मेरो।
वारे नाह संग मेरो यूं ही जो बन जाए, वारे नाह संग मेरो यूं ही जो बन जाए। हे दिन हसन खिलन के सजनी, हे दिन हसन खिलन के सजनी, रोते रहन बिहाय हो। वारे नाह संग मेरो यूं ही जो बन जाए, वारे नाह संग मेरो यूं ही जो बन जाए। नग भूषण से जरी जातरी मोतन कछु न सुहाय हो, नग भूषण से जरी जातरी मोतन कछु न सुहाय। एक बुध जिय में ऐसी आवत है, एक बुध जिया में ऐसी आवत है, की जेरी विष खाय हो। वारे नाह संग मेरो यूं ही जो बन जाए, वारे नाह संग मेरो यूं ही जो बन जाए। ना सोवत है लेत उसास ना, मन ही में पिछताय। ना सोवत है लेत उसास ना, मन ही में पिछताय। योगिनी हुए के निक सुघरते, योगिनी हुए के निक सुघरते, आनंद धन समझाय हो। वारे नाह संग मेरो यूं ही जो बन जाए, वारे नाह संग मेरो यूं ही जो बन जाए। ए दिन हसन खिलन के सजनी, ए दिन हसन खिलन के सजनी, रोते रहन बिहाय हो। वारे नाह संग मेरो यूं ही जो बन जाए, वारे नाह संग मेरो यूं ही जो बन जाए।
योगीराज आनंदगंजी महाराजाए स्तवनों पदों की जे रचना करी छे त्रे अंतरात्मा थी प्रेरणा पामी સ્વયં સ્ફુરિત થઈને કરી છે. એમની રચનામાં અગોચર પરાવાણી ઉછળી રહી છે. એમની રચનામાં એમના આત્માની ખુમારી અને આત્માની મસ્તી ઝળકે છે. એમની રચનામાં ચાતુરીની ફતુરી કે અહમ મમની છાંટ નથી. તેમની રચનામાં શુદ્ધાત્માની શાન ઝળકતી જોવામાં આવે છે. ગંભીર આશયોથી ભરેલી આ દિવ્ય વાણીનો સાર કોઈ વિરલા જ તારવી શકે એમ છે. પોતાના આત્મામાં ચાલતી સમતા અને મમતાની હલચલ યોગીરાજ સમભાવમાં રહી નિહાળી રહ્યા છે. નર અને નારી માદાના એકમેક સાથેના જોડાણથી આ સંસારની ગાડી વગર પાટે અનંતકાળથી દોડી રહી છે. પુરુષ અને પ્રકૃતિના ગુણધર્મો સમાન હોત તો બંને વચ્ચે ખટરાક થવાને કોઈ અવકાશ રહે જ નહીં. પરંતુ પુરુષ અને પ્રકૃતિ બંનેના ગુણધર્મો એકમેકથી વિરુદ્ધ હોવાને કારણે બંને વચ્ચે ખટરાગ અનંતકાળથી ચાલ્યો આવે છે. આપણે ત્યાં કહેવત છે કે આંધળે બહેરું કૂટાય છે. પુરુષ અને પ્રકૃતિના મિલનમાં આંધળે બહેરું જ કૂટાય છે, કારણ કે પુરુષ આત્મા જોવા જાણવાના સ્વભાવવાળો હોવાથી એનામાં સાંભળવાનો ગુણ નથી, તેથી તે બહેરો છે. જ્યારે પુદ્ગલ પ્રકૃતિ સાંભળવાનો ગુણ તો ધરાવે છે પણ આંધળી છે. આમ દેખે છે તે સાંભળતો નથી અને સાંભળે છે તે દેખતો નથી, તેથી આંધળો અને બહેરો બંને એકમેકના સાથમાં અથડાય છે અને કૂટાય છે. પ્રકૃતિની આ માયાવી રમતને યોગીરાજજીએ બરાબર ઓળખી લીધી છે. એક વિશાળ પરિવારમાં 50 માણસો હોય, એ 50 વ્યક્તિની જરૂરિયાત પણ જુદી જુદી હોય અને સ્વભાવ પણ જુદા જુદા હોય છે, પરંતુ પરિવારના અનુભવી વડીલ ચતુર હોય, બધાનું બધું જોનારા અને જાણનારા હોય, માધ્યસ્થ હોય, તો સમભાવે બધાને સમજાવી પટાવી બધાનું બધું સચવાઈ જાય અને બધાની બધી વાતોનો કુનેહથી ઉકેલ આણી બધાને ભેળા રાખી કુટુંબનો સંપ જાળવી શકે છે. પરંતુ આ શક્ય તો જ બને છે કે બધા એના કાબૂમાં હોય અને એ બધાની ભેળો હોવા છતાં વેગળો રહેતો હોય. એ જ રીતે આત્મા જો શાણો થાય તો પ્રકૃતિની વચ્ચે રહીને પણ પ્રકૃતિથી પર રહી પ્રકૃતિની હલચલને શાંત કરી જીવન મુક્ત દશાને પામી શકે છે. જો એ પોતાના જોવા જાણવાના જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં રહે અને પ્રકૃતિની હલચલને જગત આખાને નિમિત્તરૂપ નિર્દોષ જોતું રહી જાતને જ દોષિત ઠેરવીને પૂર્વે જે પર ભર્યું છે તે પરભાર્યું પરભારું બારોબાર જઈ રહ્યું છે એમ નિકાલરૂપે નિહાળી પોતે પોતામાં જ રહે. સંસારમાં પોતાના દોષો જોવા અને અન્ય કોઈ પણ જીવનું કિંચિત માત્ર પણ દિલ ન દુભાય એમ વર્તવું તેને જ્ઞાનીઓએ ધર્મ કહ્યો છે. આ જ ઉપરોક્ત વાત યોગીરાજજીએ કાયા અને ચેતનના સંવાદ દ્વારા આ પદમાં ગૂંથી છે. કાયા જે પ્રકૃતિ છે અને પુદ્ગલની બનેલી છે, તે કાયાનું જેવું સડન પડન વિધ્વંસનનું એટલે કે પૂરણ ગલનનું સ્વરૂપ છે તેને ચેતન આત્માએ બરોબર ઓળખી લીધું છે. એટલે હવે ચેતન સંભાવમાં રહી કાયાને પોતાની સાધનાનું યોગ સાધન બનાવી એની પાસે પોતાનું કામ કઢાવી લે છે. વારે નાહ સંગ મેરો યું હી જોબન જાય, એ દિન હસન ખેલન કે સજની રોતે રેન વિહાય. કાયાના બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા જન્મ જરા મૃત્યુ રોગ શોક ભય કુરૂપતા અશુચિતા દુર્ગંધતા જુગુપ્સા નિરસ્તા ઇત્યાદિ ધર્મોને જાણી ચેતન કાયા પ્રત્યે ઉદાસીન બને છે. ત્યારે કાયા ચેતનને ઠપકો આપતા કહે છે કે વાહરે મારા નાથ, તારી સાથે મેં સ્નેહ સંબંધ બાંધ્યો કે આપણે એકમેકના સ્નેહરાગમાં રંગાઈને હસીશું ખેલીશું હરશું ફરશું અને મોજ મજા કરતા રતિક્રીડા કરીશું, પરંતુ તું નિરાગી નીકળ્યો. મારી યુવાની તો આમ નિરસ્તામાં જ એળે જઈ રહી છે, વેડફાઈ રહી છે. મીઠો ભાલો જાણીને મેં તારી સાથે મીઠડો સંબંધ બાંધ્યો અને તું તો માઠો ભૂંડો નીકળ્યો. ભોગી જાણીને ભોગ સંબંધે બંધાઈ હતી, પણ એ તો યોગી નીકળ્યો અને મને ભોગ માયાને ભોગવવાને બદલે એ યોગીએ તો મને એના યોગનું સાધન બનાવી દીધી. જોને સખી મમતા કેવો નિહાળ્યો હતો અને કેવો નીવડ્યો. આની સાથે તો મારે રાત રડી રડીને પસાર કરવી પડે છે. કાયાની વાત બાજુએ રાખી પદના આ પ્રથમ ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એમ પણ થઈ શકે એમ છે કે આત્મા જ્યારે ચોથા ગુંઠાણે ક્ષયોપશમ ભાવ કે ક્ષાયિક ભાવમાં વર્તતો હોય છે ત્યારે તે તેની બાલ્યાવસ્થા પ્રાથમિક ભૂમિકાનો વિકાસ હોય છે. કારણ કે હજી ચારિત્ર મોહનીનો ક્ષયોપશમ કે ક્ષય કરીને ચેતનાનું સર્વાંગ શુદ્ધિકરણ કરી શુદ્ધ ચેતનમાં વિલીનીકરણ કરી દ્રવ્ય ગુણ પર્યાયની અભેદતારૂપ આત્મરમણતા એટલે કે બ્રહ્માનંદ એવો પૂર્ણ આત્માનંદ સહજાનંદ પ્રાપ્ત થયો નથી. તેથી જ ચેતના કહે છે કે શુદ્ધ સ્વભાવમાં શુદ્ધાત્મમાં ખેલતા રમતા નિજ સહજાનંદમાં મશગુલ બનવાની ઈચ્છા પૂર્તિ ધ્યેય પૂર્તિ થતી નથી અને મારે રડી રડીને રેન રાત વિતાવવી પડે છે. તારા જેવા શુદ્ધ ચેતન સ્વામીનો મારા જેવી ચેતનાને સંગ મળ્યો છે. તું નાથ જેવો નાથ મળ્યો છે અને મારું આયખું જીવતર વળી તેમાં એક ક્ષાયોપશ્મિક કે ક્ષાયિક ભાવની સમ્યક સમજ એટલે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો યૌવનકાળ સમ્યક ચરિત્રરૂપ આત્મરમાણતા વિનાનું વીતી જાય તે કેમ ચાલે? એ જો કેવલ દર્શન કેવલ જ્ઞાન અને કેવલ આનંદમાં પરિણમન નહીં પામશે તો પછી વળી પાછા રડવાના દિવસો નહીં આવે એની મને ચિંતા છે. નગભૂષણ સે જરી જાતરી મોતન કછુન સુહાય એક બુદ્ધિ જી મેં એસી આવત હૈ કીજે રે વિષ ખાય કીજે રે વિષ ખાય. હે સખી મમતા, રત્નજડિત આભૂષણ જરિયન વસ્ત્રો મોતીઓની માળા આદિથી જાતને શણગારું છું જેથી કાયા વધુ કામણગારી બને અને સ્વામી ચેતન આકર્ષાય. પરંતુ કાયા અને કાયાના શણગાર પ્રત્યે ઉદાસીન બનેલ ચેતનની આગળ મારી કાયાના કામણનો કોઈ જાદુ અસર કરતો નથી. મારી કોઈ ચાતુરી ઉપાય ચાલતા નથી. તેથી મને તો ઉલટું આ બધા સાજ શણગાર શોભારૂપ નહીં બનતા ભારરૂપ લાગે છે. ક્યારેક તો મનમાં એક એવો વિચાર એવો વિકલ્પ આવી જાય છે કે ઝેર ઘોળીને આ કાયાનો એટલે કે મારો અંત લાવી દો. કાયા જે સંસાર સુખ ઈચ્છે છે એની વાત વેગળી રાખી પદના આ બીજા ચરણનું આધ્યાત્મિક અર્થઘટન કરીએ તો કહેવું પડે કે દશ યતિ ધર્મના નંગ અને જ્ઞાન દર્શન ચારિત્રના રત્નોજડિત પંચ મહાવ્રતરૂપ અલંકાર પંચાચાર પાલનરૂપ જરિયાન વસ્ત્રો પરિધાન કરી દેવગુરુ ધર્મની ઉપાસનારૂપ મોતીઓની માળા પહેરી સજ્જ થવા છતાં શુભ ભાવોના શણગારથી શોભાયમાન સુહાસિની સૌભાગ્યવંતી બન્યા છતાં શુદ્ધ ઉપયોગરૂપ ચૈતન્ય સ્વામી હૃદય મંદિરમાં પધારતા નથી. અર્થાત સાતમા ગુંઠાણાની અપ્રમત દશા આવતી નથી, શ્રેણીના મંડાણ થતા નથી અને નૈશ્ચયિક નિર્વિકલ્પતારૂપ માળારોપણ કરી શુદ્ધ ચૈતન્ય ચિદ્ઘન સ્વામી સાથે સાયુજ્ય થતું નથી. તેથી આ બધા શુભ શણગાર ફળ વિહોણા ફિક્કા ભારરૂપ લાગે છે. આ પરિસ્થિતિમાં મનસ્થિતિ એવી થાય છે કે હજુ આ પ્રાપ્ત કાયબળ મનોબળ કાચું પડે છે. તેથી આ કાયાનો ઝેર ઘોળીને કે અનસન સંથારો કરી ત્યાગ કરી દઉં જેથી શુદ્ધ ચૈતન્ય ચિદ્ઘનને મેળવી આપનાર પહેલા પ્રકારના વજ્ર ઋષભ નારાયણ સંગયણ બળવાળા મન અને કાયા મળે અને મારું કાજ સરે. ના સોવત હે લેત ઉસાસ ન મનહી મેં પિછતાય યોગીની હુંય કે નિકસું ઘરતે આનંદ ઘન સમજાય. કાયા કહે છે, હે સખી મમતા, નથી હું સૂઈ ઊંઘી શકતી કે નથી તો હું ઉચ્છવાસ લઈ શકતી. બસ સુખચેન નિંદર વિનાની બેચેન બની નિસાસા નાખ્યા કરું છું અને મનમાં પસ્તાતી મારી જાતને કોસ્યા કરું છું. સખી, હવે તો થાય છે કે જેમ યોગીરાજ આનંદ ઘનજી મારા પ્રત્યે બેપરવા થઈ યોગી બનીને વિચરી રહ્યા છે, એમ હું પણ હવે ભોગ માયા મટી જોગ માયા થઈ જોગણ બની એમના ઘરનો ત્યાગ કરી નીકળી પડું તો જ એ યોગી આનંદઘનને ખબર પડશે કે મારા વિના કેમ કરી સાધના કરાશે અને સાધ્યથી અભેદ થવાશે. હું સાધન છું તો એ મારો ઉપયોગ કરી એની યોગ સાધના કરી શકે છે અને સાધ્યથી સામીપ્ય કરી સાયુજ્યને સંભવિત કરી શકે છે. આ કેવો જુલમ, આ કેવો ન્યાય! આનંદઘને ફકીરી લીધી અને ફિકરના ફાકા કર્યા ત્યાં સુધી તો બરોબર છે, પણ ખાવાના સાંસા પડે, ફાંફા પડે તે કેમ ચાલે? મારાથી તો કામ લેવાનું છે. ભલે મને ભોગ માયા રૂપે જોઈ ભોગવે નહીં, પણ મને યોગ માયા તરીકે જાળવે, સાચવે નહીં. અરે, હું તો ઈચ્છું છું કે આનંદઘન ઇચ્છિત શુદ્ધિને શીઘ્ર હાંસલ કરે. એ શુદ્ધ થશે તો હું પણ શુદ્ધ થઈશ, પરમાણુ રૂપ થઈશ અને સ્કંદ્ય મટી વંદ્ય પૂજ્ય બનીશ. આનંદઘનજી એ તો વિચારે કે બધા પૂતગલ ખરાબ નથી, બધા સુખ સારા નથી અને બધા દુઃખ ખરાબ નથી, બધી ઈચ્છા ખરાબ નથી, બધી અનિત્યાવસ્થા ખરાબ નથી. સારું અને ખરાબ તો પ્રયોજકના પ્રયોજન અને પરિણામ ઉપર આધારિત છે. પદના આ ત્રીજા ચરણનું આધ્યાત્મિક અર્થઘટન એ છે કે જ્યાં સુધી મારો બાળ સંન્યાસી પરઘરમાંથી બહાર નીકળી જઈ યોગી બની ધર્મ યૌવનને પ્રાપ્ત કરી સાતમા આઠમા ગુણસ્થાનકેથી શ્રેણીના મંડાણ કરી તેરમા ગુણસ્થાનકે આરોહણ કરી ધર્મ સંન્યાસી બની સ્વના શુદ્ધ શાશ્વત સંપૂર્ણ સર્વોચ્ચ સ્વાધીન આનંદમાં સમાઈ જાય નહીં ત્યાં સુધી મનનો બળાપો શાંત થનાર નથી અને નિરાતનો શ્વાસ લેવાવાનો નથી. અર્થાત આત્માના અક્રિય સ્વભાવને પામું નહીં ત્યાં સુધી મારે સતત સક્રિય સાવધ જાગૃત જ રહેવું પડશે. પદનો બોધ એ છે કે પ્રાપ્ત મન વચન કાયાને ભોગમાં પ્રયોજશો તો રોગના ભોગ બની ભવ હારી જશો, પણ જો એને નાથશો અને પરમાત્મા સ્વરૂપ મિલનમાં પ્રયોજશો તો યોગ બની યોગ સાધનામાં સાથ આપતા યોગ રૂપે પ્રવર્તશે અને યોગાતીત બનવા અને ભવાંત લાવવામાં સાથ આપશે.